તારીખ 7/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 548 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
838 પરમ સ્નેહી શ્રી સોભાગ, તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યા હતા, જેમાંના એકનું સમાધાન નીચે લખ્યું છે. નાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત થાય છે એ વાત પ્રગટ સત્ય છે. શું કહે છે કે જ્ઞાની પુરુષનો સત્સંગ થાય, સત્સંગ મળે અને એ સત્સંગને લીધે નાની પુરુષનો નિશ્ચય થાય એટલે ઓળખાણ થાય કે આ જ્ઞાની પુરુષ જ છે, તો જીવ તેના માર્ગને આરાધે. તો જે જ્ઞાની જે ઉપાય બતાવે, માર્ગ એટલે ઉપાય, જે ઉપાય બતાવે એનું અમલીકરણ કરે. આરાધે એટલે શું કરે? અમલીકરણ કરે. જે કહે એની પૂરી તૈયારી હોય. જ્ઞાની પુરુષ છે, માર્ગના જાણનારા છે, સાચો ઉપાય જાણે છે અને જો હું એ કહે એ પ્રમાણે ઉપાય કરું તો અવશ્ય મારું કલ્યાણ થાય એવો નિશ્ચય પણ જ્ઞાની પુરુષના નિશ્ચય સાથે સાથે થાય છે. જ્યારે જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય છે ત્યારે સાથે સાથે એવો પણ નિશ્ચય થાય છે કે એ આત્મકલ્યાણનો ઉપાય જાણે છે અને એ ઉપાય જો હું કરું બરાબર, એટલે એનો અમલ કરું, એ કહે એ પ્રમાણે કરું તો જરૂર મારું આત્મકલ્યાણ થાય છે. એવો નિશ્ચય થવાથી એ અમલીકરણ કરે છે અને અમલીકરણ કરવાથી એના દર્શન મૂળનો ઉપશમ થાય છે, એટલે કે ઉપશમ સમ્યક દર્શન એને પ્રગટ થાય છે. અને પ્રથમ તો ઉપશમ સમ્યક દર્શન જ પ્રગટ થાય, પછી કોઈને ક્ષાયિક થાય છે વાત જુદી છે, પણ અત્યારે એ કાળ નથી. ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થાય છે અને અનુક્રમે એટલે ભવિષ્યમાં સર્વજ્ઞાનની એટલે પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને જીવ કૃતકૃત થાય છે એટલે એનો મોક્ષ થઈ જાય છે એ વાત પ્રગટ સત્ય છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એ જ્ઞાની પુરુષના સત્સંગથી ઓળખાણ થાય તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એવી પરિસ્થિતિ છે. ખરી સ્પષ્ટ પરિસ્થિતિ છે, એ પ્રગટ સત્ય છે એમ કહેવું છે. પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવો પડતો નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. એટલે એ દરમિયાન, મોક્ષ થાય એ દરમિયાન જે પ્રારબ્ધ પોતે ઉપાર્જિત કર્યું હોય એ પ્રારબ્ધ ભોગવવાનું હોય છે. પણ એ પ્રારબ્ધ ભોગવવા માટેની ચિંતા અજ્ઞાનીને થાય છે એવી મોક્ષ માર્ગીને થતી નથી. અજ્ઞાન દશામાં એવી ચિંતા થાય છે માણસને કે મારું પ્રારબ્ધ સારું હોય તો સારું, તો હું ક્યાંય દુઃખી ન થાઉં અને સુખી રહું, એવી ચિંતા મોક્ષ માર્ગમાં આવ્યા પછી નથી થતી. મોક્ષ માર્ગમાં આવ્યા પછીની વાત તો ઘણી સ્પષ્ટ છે, પણ એ પહેલા પણ યોગ્યતાવાન જીવ હોય, પાત્રતાવાન જીવ હોય, એને પૂછો કે તમારે મોક્ષમાં જવામાં અહીંથી કદાચ આ ભાવમાં તો સીધું જવાય એવી પરિસ્થિતિ અત્યારે છે નહીં, કેમ કે કેવળ જ્ઞાનનો જમાનો પૂરો થઈ ગયો, 2500 વર્ષ થઈ ગયા. હવે તમે બીજા ભાવમાં થઈ અને મોક્ષમાં જાઓ ભવિષ્યમાં, તો તમને વાયા વાયા ક્યાંથી જવું ગમે? આવો કોઈ પ્રશ્ન પૂછે તો યોગ્યતાવાન જીવ હોય, પાત્રતાવાન જીવ હોય, જવાબ શું આપે? જેને સંયોગના સુખની ઈચ્છા છે એ તો એમ કે સ્વર્ગમાં થઈને પછી મોક્ષમાં જઈએ તો સારો, શું કે અહીંથી સ્વર્ગમાં જઈએ અને સ્વર્ગમાંથી પછી મનુષ્યપણું પાછું પ્રાપ્ત કરી અને મોક્ષમાં જઈએ, તો મનુષ્યપણ પછી મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યાંથી તો જવાય છે, એટલે કાળનો પ્રશ્ન પછી ઊભો થતો નથી. અથવા સ્વર્ગમાં જઈએ અને મોટા આયુષ હોય સાગરોપમના, એટલે પછી અહીંયા તો આ કાળ પૂરો થઈ જાય તો ફરીને અહીંયા પણ ચોથા આરામાં પછી કંઈ સવાલ રહેતો નથી. પાંચમો તો પાંચમો, છઠ્ઠો પાંચમો, એ ચાર આરામાં તકલીફ છે, પછી તો સીધો પાછો ચોથો આરો આવી જવાનો, ઉત્સર્પીણી કાળ આવશે. એટલે પણ પાત્રતાવાન જીવ એવી રીતે વિચારતા નથી, કારણ કે જે પ્રારબ્ધમાં ઉપાર્જન થયું છે એ પ્રારબ્ધ અનુસાર બાહ્ય પરિસ્થિતિ ગમે તે હો, જ્યારે બાહ્ય પરિસ્થિતિ મારા આત્માથી સર્વથા ભિન્ન છે, પછી આમ હોય તો ઠીક ને તેમ હોય તો ઠીક, એ વાત મારા માટે રહે છે ક્યાં? નહીતર તો મારા પણ કરવું છે ને સંયોગમાં, કે મારા આ સંયોગ આવા હોય તો સારું, મને સ્વર્ગના સંયોગ હોય તો સારું, મને નર્કના સંયોગ ન હોય તો સારું. તો એને તો સંયોગની બુદ્ધિની પકડ ઘણી છે, સંયોગના સુખ દુઃખની. પાત્રતાવાન જીવ તો પહેલેથી જ એ વાત ગૌણ કરે છે કે જે પ્રારબ્ધ ઉપાર્જન થઈ ગયું છે એ તો થઈ ગયું છે, એ થઈ ગયું છે, ડન ઇઝ ડન, કેન નોટ બી અનડન, ડન અનડન તો થઈ શકતું નથી, તો પછી કાંઈ સવાલ નથી. જે પ્રારબ્ધ હોય એ પ્રારબ્ધનો ઉદય ભલે આવે, મારે ઉદયમાં ક્યાં પોતાપણું કરવું છે? જે પ્રારબ્ધ બંધાયું છે એનો ઉદય ભલે આવે, મારે એ પ્રારબ્ધમાં મારા પણ કરવું નથી, પછી આવો આવે તો ઠીક ને તેવો આવે તો ઠીક, એ ચિંતા કરવાની સવાલ ક્યાં ઊભો થાય છે? સમજ મેં નહીં આયા. વાત વો હૈ કે હમને જો પૂર્વ કર્મો બાંધે હૈ ઉસકો પ્રારબ્ધ કહેતે હૈ. અબ હમકો તો હમારે આત્મામાં રહેના હૈ, સંયોગ કિસી ભી પ્રકાર કા પૂર્વ કર્મ અનુસાર હો, હમકો તો અપનાપન કરના હી નહીં ઉસમેં, અપનાપન કરના હૈ ઉસકો, વો એસા હો તો ઠીક, વૈસા હો તો ઠીક, યે બાત હોતી હૈ. જબ હમકો અપનાપન નહીં કરના હૈ તો ફિર વો કૈસા ભી હો પૂર્વ કર્મ અનુસાર, હમે ક્યા લેના દેના? પ્રારબ્ધ સે સુખ દુઃખ નહીં હૈ ઉસકો, વો તો અપના આત્મા સે સંબંધ કરતા હૈ, પ્રારબ્ધ સે ભિન્ન બાત કરતા હૈ. નહીં, પ્રારબ્ધ મેરા હૈ નહીં, યે કર્મ કા પૂર્વ કર્મ કા ઉદય હૈ, ન મુજે ઇસસે કોઈ સુખ હૈ, ન કોઈ ઇસસે મુજે કોઈ દુઃખ હૈ. જૈસા હો હોંગે હો, આકે પૂરા હો જાયેગા, ઉદય આકે વો પૂરા ખતમ હો જાયેગા. તો ઠીક હૈ, વો તો એક કુદરત કી વ્યવસ્થા હૈ, વો કુદરત કુદરત કી જાને. અબ તો હમ હમારે કામ મેં લગે હૈ, और हमारे में से हम हमारा सुख लेंगे, हमारा सुख तो हमारे में से मिलेगा, सुख की खानी तो हम हैं, वहाँ से सुख मिलता है, वहाँ से सुख लेंगे। जो एक दृष्टांत देते हैं कि जो आदमी खान पीन में रस लेता है वो तो कषाय रस को पीता है। किसको पीता है? कषाय रस को पीता है। और ज्ञानी अंतर में से आत्मरस को पीता है, वो तो खान पीन में रस नहीं लेता, उदास रहता है वहां से। तो उदास रह करके फिर क्या करता है कि अंदर में से रस लेता है, सुख का रस लेता है, और लेने योग्य तो वो है, वो अमृत रस है, वो पीने योग्य है। सामान्य जीव तो खान पीन में रस लेकर के कषाय रस पीता है नहीं, उपवास करके भी कषाय रस पीता है। जबकि ज्ञानी खाते हुए भी अमृत रस को पीता है, ऐसी बात है। तो अपने को परिणाम कहाँ लगाना, कैसे लगाना, वो हमारी समझ पर सब आधारित है। समझ यथार्थ हो तो कोई आपत्ति नहीं, समझ में गड़बड़ है तो सभी आपत्ति है। नहीं, उसको तो क्या, वो दमन करता है वृत्ति का, खाने पीने में तो रस है। फिर आए त्योहार के दिन, आए ये क्या पर्यूषण के दिन आते हैं, उपवास तो करना चाहिए, कम से कम 8-14 का तो करना ही चाहिए, कम से कम एक तो करना ही चाहिए। वो तो दमन करता है, कोई एक करे या 10 करे, खाने पीने में रस है, रुचि है, वृत्ति को दबाते हैं, तो उसमें तो कसाई रस कहाँ से, कसाई रस तो उतना ही उतना भरा है अंदर। हाँ, वो तो क्या है कि वो जब क्या करेगा, पालना करेगा तो पता चल जाएगा सर कितनी धमाल करते हैं, पालना पालना करते हैं। हमारे दिगंबर के बजाय श्वेतांबर में तो उपवास का बहुत एक माहौल है, बहुत उपवास करते वो लोग, छोटे छोटे बच्चे भी बहुत उपवास करते हैं। तो उसमें आपके तो दिगंबर में मालूम नहीं, वहाँ तो दो बातें हैं, अत्तरवाणा और पारणा। अत्तरवाणा मैंने पहले खाना, उपवास के पहले खाना, और पारणा मैंने उपवास के बाद खाना। तो पहले भी उतना खाते हो, पीछे भी उतना खाते हो, बीच में दबाते हैं वृत्ति को।
तो कस
है चाले एवं चाले से अत्तरवाणा खरा खरा आता है। वो तो बहुत गड़बड़ है, बहुत गड़बड़ है। तो ये तो कसाय रस पीने की बात है सर। बात तो वो चली, प्रारब्ध नो विश्वास नहीं थे, એટલે શું કહેવા, પ્રશ્ન શું છે? પછી તો વિશ્વાસ ક્યાંથી રહેવાનો? પછી તો વિશ્વાસ રહેશે નહીં। અહીંયા તો આત્મકલ્યાણ કરવાની ભાવનાથી પ્રવેશ હોય એનું કામ છે આમાં તો। અહીંયા કોનું કામ છે? કેવળ આત્મકલ્યાણની ભાવનાથી પ્રવેશ કર્યો હોય એનું કામ છે, બાકી ગલત પ્રવેશ હુઆ હો તો કામ હોને વાલા। ઇસલિયે હમ તો બાર બાર કહેતે હૈ કે અગર યહાં આના હૈ તો આત્મકલ્યાણ કી, સિર્ફ આત્મકલ્યાણ કી ભાવના સે હી આના, ઇસ હેતુ સે હી આના, ઇસ ઉદ્દેશ સે હી આના। દૂસરા ઉદ્દેશ હોવે તો યહાં મત આના, કોઈ જરૂરત નહીં હૈ ઇધર આને કી। बहुत जगह है संसार में, बहुत से स्थान है, बहुत से धर्म स्थान है, बहुत से मंदिर मस्जिद आश्रम, बहुत सब कुछ बहुत है, ऐसे लोगों का काम नहीं है। यहाँ तो सिर्फ आत्मकल्याण के लिए आना हो तो ही आना, वरना मत आना है, मत आना। क्यों कि आप तो गड़बड़ लेकर के आए हैं, दूसरे में वो गड़बड़ चालू होने की संभावना, कोई कच्चा पक्का होगा दूसरे में ये गड़बड़ हो जाएगी। इसलिए हम कहते हैं कि अगर आपका प्रवेश ठीक नहीं हो तो अभी ठीक कर लो, लेकिन प्रवेश ठीक नहीं होगा तो ये बात हम सम्मत नहीं करते हैं, ये बात हम यहाँ पर सम्मत नहीं करते कि आप उधर आओ तो ठीक है, वो हमको अच्छा नहीं लगता। क्योंकि आत्मकल्याण करना है तो इसकी तो चर्चा चलती है, इसकी सब बात चलती है, चारों पड़खों से वही बात चलती है, फिर दूसरी बात की कोई जगह ही नहीं है, यहाँ अवकाश ही नहीं है। पैसा नहीं अपेक्षा रहती हो तो पैसा वाला ने जरा पूछी लेव कि कितना सुखी छो तमे, એટલે સમજણ પડશે। કોઈ પૈસા વાળા બિચારા સુખી નથી, કોઈ પૈસા વાળા બિચારા સુખી નથી, સબ બેચારે બહુ ચિંતિત હૈ, બહુ ટેન્શન મેં રહેતે હૈ, અને એને મોટા મોટા રોગ થાય છે ટેન્શનના હિસાબે। બાકી મજૂરી કરે, 1000-2000 કમાય, એને બહુ વાંધો નથી આવતો, એને ટેન્શન નથી આવતો, વાંધો એટલે એને ટેન્શન નથી આવતો, એને ટેન્શન અપેક્ષા રહી એનું છે, તો એને ભ્રાંતિ છે કે આ બીજા પૈસાવાળા સુખી છે ને હું સુખી નથી, એ બિચારા દુઃખી છે। આ લાઈનમાં જો ખરેખર પ્રવેશ કરીને કામ કરી લેવું હોય તો એ ગાંઠ મારી દો ભાવેશભાઈ, કે જિંદગીમાં પૈસાવાળા ક્યારે થવું જ નથી, ક્યાં છો એ જિંદગીમાં પૈસાવાળા થવું જ નથી। એટલે કોઈ પૈસાવાળા બનાવવા માટે આવે ને તો એને ના પાડવાનું પહેલેથી જ આપણી તૈયારી હોય, ના ભાઈ આપણે કાંઈ પૈસાવાળા થવું નથી, એટલે તમે એવા કાંઈ વિચારો મારી પાસે રજૂ કરતા જ નહીં। કાંઈ આત્મકલ્યાણની બે વાત કરવી હોય ને, સત્સંગ કરવો હોય તો વાત કરો, બાકી સંસારની ને પૈસાવાળા બનવાની કોઈ વાત મારી પાસે ભૂલે ચૂકે પણ કરવી નહીં। એવો એક આપણે આપણા માટે કરફ્યુ ઓર્ડર મૂકી દેવો, એટલે કોઈ ભૂલથી વાત ન કરે, એવું કામ છે, જરા એ ટાઈપનું કામ છે। કેમ કે એમાં તો બહુ ઉપાધિના પાર નથી, શું કરવાથી હું તો એમાં સુખ બુદ્ધિ નું કારણ છે, પૈસામાં સુખ બુદ્ધિ છે ને, એટલે પછી બધા અનેક પ્રકારના કાલ્પનિક વિચારો આવવાના, હવે હાથમાં ચામડીનો રોગ થયો હોય તો ચડાવે તો કઈ પૈસા થોડા આવે નથી, એને કઈ થોડા પૈસા આવે હે, અને જેને પૈસા આવતો એને પૂછજો જો કે કાંઈ તમારા હાથના થળીમાં થોડી ચડાવે છે, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી, એ બધી કલ્પના. वो बोलते हैं कि हथेली में ऐसा खुजा आता है तो लोग बोलता है कि पैसा आने का होता है तब ऐसा होता है. तो हम बोलते हैं कि आपको यहाँ रोग कोई हो गया चमड़ी का पर खुजाव आ गया तो क्या पैसा थोड़ी ना आएगा. हाँ, कोई पैसा नहीं आएगा तो बात नहीं है. एक सब कल्पना है, सुख बुद्धि के कारण ऐसी सब कल्पना जीव को हो जाती है. હોય એને ઉલટો પ્રયોગ કરવો. જેમ આપણે છાશ રોટલી કર્યો માંડો દેવા પરિણામમાં ખબર પડશે કે આપણી પકડ કેટલી છે. ઓછા કરવા માંડો એટલે ખબર પડશે. આપણે જરૂરત કરતા ઘણા વધારે છે તો એટલા તો ઓછા કરી નાખો. સામાન માણસ માનો કે એક જણ એક માણસને જીવવા માટે કેટલા જોઈએ, ખર્ચા માટે કેટલા જોઈએ? આપણે 5 લાખ મૂકી દો અત્યારે, બરાબર છે? તો આપણે 5 લાખથી વધારે એટલા જ કાઢી નાખો. પછી 5 લાખ નો પછી વિચાર કરશું. એક વાર 5 લાખ 5 લાખ સુધી તો આવી જા, પછી 5 લાખ પછી નહીં આપણે ચર્ચા પછી કરશું. હવે આપણે કેમ કરવું? ઉલટો પ્રયોગ કરવો. બીજો કેમ કે પ્રતિકૂળતામાં જ પરિણામ ની ખબર પડે, અનુકૂળતામાં કઈ પરિણામ ની ખબર પડે ભલે નહીં. એવી કોઈ યોગ્યતા જ છે નહીં કે અનુકૂળતામાં ખબર પડે. તો પ્રતિકૂળતામાં પરિણામ ઊંચા નીચા થાય ત્યારે સમજણ પડે કે આપણી પકડ કેટલી છે, આપણો મોહ કેટલો છે, આપણી આધાર બુદ્ધિ કેટલી છે, આપણી સુખ બુદ્ધિ કેટલી છે. ચાલતા વિષયમાં એ છે કે જીવનો મોક્ષ થાય છે એ પહેલાં નાની પુરુષ મળ્યા પછી, એનો નિશ્ચય થયા પછી, ઓળખાણ થયા પછી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી જીવને મોક્ષ ચોક્કસ થાય છે, નિયમથી થાય છે. એ દરમિયાન વચ્ચે જે ઉપાર્જિત પ્રારંભ છે એ ભોગવવો ન પડે એવો કોઈ સિદ્ધાંત નથી, પણ એ ભોગવવું પડે એની ચિંતા તો અજ્ઞાન દશાવાળાને હોય છે. જ્ઞાન દશાવાળાને એની ચિંતા થતી નથી કે કાંઈ વાંધો નહીં. અને લૌકિક પ્રમાણિકતામાં પણ એ છે કે તમે કોઈની પાસેથી કરજ લીધું, લોન લીધી, તો વ્યાજ સહિત દેવા જોઈએ કે ન દેવા જોઈએ? હા, તો પ્રારબ્ધ છે એ તો તમે લોન લીધેલી છે, કરજ કરેલું છે. હવે નહીં દેવાનો વાત આવે ક્યાંથી? તમને ઉગી કેમ એ વાત? એ બતાવે છે કે તમારી પ્રમાણિકતા નથી. કરજ કર્યા પછી કરજ નહીં દેવાનો વિચાર જ શું કરવા આવે છે? એમ પ્રારબ્ધ છે એ નહીં ભોગવવાનો વિચાર જ શું કરવા આવે છે? આવો જ ન જોઈએ. પ્રમાણિકતાથી તો એમ જે આવે એ ભલે આવે, એ વખતે હું મારા પરિણામને બરાબર સંભાળીશ, અને જરા પણ હવે એવું પ્રારબ્ધ નહીં બંધાય એવી હું મારી તૈયારી રાખીશ કે ફરીને આવા કોઈ આવું પ્રારબ્ધ ઊભું થાય નહીં. પ્રારબ્ધ એ પૂર્વ કર્મ છે અને મોક્ષ છે એ કર્મનો ક્ષય છે. તો કર્મ ક્ષય કરવાનો હું પુરુષાર્થ કરીશ પ્રારબ્ધના ઉદય વખતે. અને પ્રારબ્ધનો ઉદય નહીં આવે તો કર્મ ક્ષય કરવાનો પ્રયોગ પણ ક્યાંથી થવાનો હતો? માટે પ્રારબ્ધનો ઉદય આવે તો સારું છે કે હું કર્મ ક્ષય કરવાનો મને તક મળે, મોકો મળે. આમાં પ્રારબ્ધની ચિંતા કરવાનો સવાલ કેમ ઉભો થાય છે એ પ્રશ્ન નથી આવતો. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા 4 કર્મ વેદવા પડે છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેદવા પડે છે અને આયુષ ભોગવવું પડે છે. વેદની નામ અને ગોત્ર ચાર કર્મ એને ભોગવવા પડે છે. એ એમણે પૂર્વે કરજ કર્યું છે, એ પૂરું કરવાનું છે. તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. બધાને ભોગવવું પડે પણ એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવા પડતા નથી, નાના વર્ણિ દર્શના વર્ણિ મોહની અંતરાય એ ઘનઘાતી છે અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણની તે સર્વજ્ઞ વિતરાગને સ્થિતિ નથી, એ કર્મો તો અશુદ્ધતાને લઈને ઉત્પન્ન થાય છે. પણ અશુદ્ધપણું જે બિલકુલ સર્વજ્ઞ વિતરાગને રહ્યું નથી એવી શુદ્ધ સ્થિતિ થઈ ગઈ છે તેમ એ દ્રષ્ટાંતે, એ તો દ્રષ્ટાંત આપ્યું છે, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી ઉત્પન્ન થવાના કારણની અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે. શું છે? જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપરજવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. આ તો જ્ઞાનીનો નિશ્ચય થયો. હું સમ્યક દર્શન થયે નહીં, જરા બીજી વાત છે આમાં, કે જ્ઞાનીની ઓળખાણ થયા પછી અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે એટલે શું? કે પ્રતિકૂળતામાં મને આકુલતાને દુઃખ થશે તો પ્રતિકૂળતા આવશે તો મને શેનો આધાર રહેશે? તો મારા મને આધાર નહીં રહીએ તો એવી અજ્ઞાન ભાવથી ઉદાસીનતા થાય. એટલે જ્ઞાનીનો નિશ્ચય થયે જીવની હિંમત બીજી જાતની હોય છે. એટલી સંયોગ બુદ્ધિ પાતળી થઈ જાય છે, એટલી સંયોગ બુદ્ધિ પાતળી થઈ જાય છે કે ગમે તે સંયોગ આવે નહીં. કોઈ વાર એવું બને કે પરમ સત્સંગમાં રહેવા માટે પ્રતિકૂળતાઓ શું વેઠવાનો વારો આવે? કાંઈ વાંધો નહીં, કોઈ જાતનો વાંધો નહીં, મારે કોઈ આધારની જરૂર નથી. સત્સંગ અને જ્ઞાની એ જ મને મોટો આધાર છે. જ્ઞાની અને જ્ઞાનીનો સત્સંગ એ જ મને મોટો આધાર. હવે મને કોઈ બીજા આધારની જરૂર નથી. પૂરો આધાર છે, મોટો આધાર છે, એકમાત્ર આધાર છે, બધું એકાર છે. એટલે એને ઉદાસીનતા થઈ જાય છે, કાંઈ સંયોગની ચિંતા કરવાની જરૂર નથી. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપરજવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. એ ઉદાસીનતાને લીધે પછી જે કર્મ બાંધ્યું છે અને ઉદયમાં આવવાનું છે એના ઉદયમાં પાછું એવું જ કર્મ બંધાય એવું એવા પરિણામ એના થતા નથી. કારણ એટલે એવા પરિણામ એને થતા નથી. જ્ઞાનીનો નિશ્ચય થયે એટલે કે જ્ઞાની આમ પરિણમે છે. ફરીથી સરસ છે પ્રશ્ન, ઠીક છે. જ્ઞાનીનો નિશ્ચય થયે એટલે શું? કે જ્ઞાની ઉદયમાં આમ પરિણમે છે, જ્ઞાની ઉદયમાં આમ પરિણમે છે, જ્ઞાની ઉદયમાં આમ પરિણમે એમ જ્ઞાનીની ઓળખાણ થઈ છે. એટલે હવે મને પણ જે અજ્ઞાન ભાવે કર્મ માંડ્યા છે એનો ઉદય તો આવવાનો જ છે. પણ હું હવે જ્ઞાનીની જેમ પરિણમ છું, હવે મારે ઉદયની ચિંતા કરવાની જરૂર નથી, આધાર બુદ્ધિ રાખવાની જરૂર નથી, સુખ બુદ્ધિ રાખવાની જરૂર નથી, કર્તા બુદ્ધિની જરૂર નથી, પોતાપણું કરવાની જરૂર નથી. હવે મારે જ્ઞાનીની જેમ પરિણમ. તો એને ઉદય તો આવે છે પણ ફરીને પછી એવું કર્મ બંધાતું પ્રાગમેટિક જે એને પહેલાં અજ્ઞાન ભાવે, કરતા બુદ્ધિ, એ સુખ બુદ્ધિ, એ આધાર બુદ્ધિ, એ બાંધ્યું છે એવું કરવું, પછી મુમુક્ષુને પણ બંધાતું નથી એમ થાય છે. જ્ઞાનીનો નિશ્ચિત આટલો ફાયદો છે. બાકી જીવને જે ભવિષ્યની ચિંતા છે એ તદ્દન વ્યર્થ છે. કેવી છે? તદ્દન વ્યર્થ છે. કેમ કે એ ચિંતાથી રાખ્યું રહેવાનું નથી ને કાઢ્યું જવાનું નથી. એ ચિંતાથી કાંઈ થઈ શકવાનું નથી. કેવળ નવું કર્મ જ બાંધવાનું છે, બીજું કાંઈ નહીં. નુકસાન સિવાય બીજું કાંઈ નથી. એ ચિંતા વ્યર્થ છે એટલું જ નહીં, નુકસાનકારક પણ છે. જો જ્ઞાની ભવિષ્ય માટે એક ક્ષણની પણ ચિંતા કરતા નથી તો મારે પણ એમ જ કરવું જોઈએ. જો જ્ઞાની થવું હોય તો about it.